28-2-1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા દાદરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 45.
વિજ્ઞાન બે પ્રકારના છે, આપ આ વિસ્તારપૂર્વક કહેવાની વિનંતી છે.
એનાથી પોતાનો આત્મા ભીન છે અને રાગાજી વિભાવ ભાવ પોતાનો આત્મા ભીન છે એવું અનુભવનો પ્રયત્ન કરવો, એવું અનુભવવા માટે પ્રયત્ન કરવો છે. એનું નામ એ જ્ઞાનનો પ્રયત્ન છે. શું શું તો પ્રયત્નની ભૂમિકા છે. પ્રયત્ન કરતા સફળ થાય તો ભેદ જ્ઞાન થાય. તો પ્રથમ તો પ્રયત્ન થવો પડે. વિસ્તારમાં સ્વરૂપે જ્ઞાનમય આત્મા પોતે પણ નિરંતર છે. તો જેનાથી જુદું પડવું છે અને જેના દ્વારા જુદું પડવું છે એ બંને ઉપસ્થિત છે, ભિન્ન ભિન્ન છે. તેને ભિન્નભિન્નપણે અનુભવવા, જે ઉલટું અનુભવે છે તો ભિન્ન ભિન્ન છે, એને અભિન્ન અનુભવે છે તેના બદલે ભિન્ન ભિન્ન અનુભવવા છે. એનું નામ એ રીતે બંનેનું જ્ઞાન પ્રયત્નપૂર્વક કરવા યોગ્ય.
બીજો પ્રશ્ન છે કે જીવનો પ્રમાદ એટલે શું? જીવનો પ્રમાદ એટલે શું?
પ્રમાદ એટલે આત્મ સ્વરૂપમાં પરિણામ નિકાલ કરવા અથવા આત્મ સ્વરૂપ પ્રત્યે પરિણામ લઈ જવા એવા કાર્યનો ઉત્સાહ નહીં થવો અને શુભાશુભ પરિણામોનો ઉત્સાહ રહ્યા કરવો એનું નામ પ્રમાણ છે. એ પ્રમાણમાં કષાય મંદ હોય તો પણ ઘણો કષાયની અંદર ગર્ભિતપણે રહેલો છે એમ સમજવા યોગ્ય છે. એટલે સ્વરૂપ સાવધાની, સ્વરૂપની અંતર સાવધાની તે અપ્રમાદ છે અને અન્ય દ્રવ્ય અન્ય ભાવની સાવધાની તે પ્રમાદ છે. એ રીતે પ્રમાદનું સ્વરૂપ સમજાય. અથવા હું જ્ઞાન માત્ર પણ છું એવી સાવધાની ન રહેવી એનું નામ જ પ્રમાદ છે. ભાવમાં એવી સાવધાની ન રહે તો તે ભાવ પ્રમાદ ભાવ છે. એ રીતે
સૌમ્ય દર્શનની તાકાત કેટલી?
સૌમ્ય દર્શનની તાકાત અનંતી, માપ ન કાઢી શકાય તેટલી. જેટલા કોઈ પ્રતિકૂળ સંયોગો કે અનુકૂળ સંયોગો ઉત્કૃષ્ટ માપ દેખાડવામાં આવે છે એવું બધું હોવા છતાં સમય દર્શન પોતે પોતાનું કાર્ય સ્વરૂપ થતું ચાલુ રાખે છે, વિચલિત થતું નથી, એની તાકાત અનંતી છે. ત્રાજવાના એક પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોકને મૂકવામાં આવે અને બીજી બાજુ શ્રદ્ધાને મૂકવામાં આવે તો શ્રદ્ધા છે એનું વજન વધે, ત્રણ કળા ત્રણ લોકનું વજન ન વધે એવું સૂર્ય દર્શનમાં સ્વરૂપ છે. સામાન્ય પરિણામ નથી, પોતે કેટલી કિંમત આપી શકે એની બીજી વાત છે, પણ એની કિંમત જગતના પદાર્થોથી તો થઈ શકે એવી ત્રણ ચાર ત્રણ લોકોની બાજુ મૂકીએ તો એ સમય દર્શન શક્તિ છે.
આગલા પ્રવચનમાં આપણે જણાવ્યું કે રાગ અને ઉદ્ગલ, રાગ એ ઉદ્ગલ દ્રવ્યની પર્યાય છે, એ બિલકુલ સાચું છે. પરંતુ રાગથી જીવને આકુરતા બની રહે છે તો એમ કેમ બંને મિક્સ થાય તો જુદું પાડી વિસ્તાર તો સમજાવો. એ
દુનિયા એ જીવના પરિણામ છે ખરા, પણ એમાં હું પણ છે છોડાવું છે, અને પોતાના અપશાય સ્વભાવમાં હું પણ કરવાનું છે. દાદાજી રહીત સ્વરૂપ છે એમાં હું પણ કરવાનું કેટલું વજન આપવું જોઈએ, અને રાગાદીમાંથી હું પણ છાપવા એને કેટલો નિષેધ જોરથી કરવો જોઈએ, તો એ પ્રકારે સ્વરૂપમાં હું પણ થાય રાગાદીમાં હું પણ મટે એવું રહસ્ય સમજાવવા માટે એ વચન કહેવામાં આવે છે કે રાગ છે ઉગ્રના છે મારા નથી. ભલે નામના ખ્યાલ છે કે અપરાધ પોતાનો છે અને આ પોતા પણ એને પોતાને જગાય છે થાય છે, તો પણ એનો નિષેધ કરવા યોગ્ય છે, એનો આદર કરવા યોગ્ય નથી. નિષેધ કરવા યોગ્ય છે તો કેટલો નિષેધ કરવા યોગ્ય છે એ ઉદ્ગળ ના છે કેટલો જોયું છે. જો કોઈ ઘરનું એક વ્યક્તિ આખા ઘરને ડૂબાડવા તૈયાર થાય ઘરમાંથી કાઢી મૂકવો પડે, આખા કુટુંબને બધાને ડુંગાડી એવું કરવા માંગતો હોય તો એમ શું કરે, બધા ભેગા
થઈને
કાઢી દીધો તો લોકો પણ મારો હક છે રહેવાનો, તો બધું અમારા કુટુંબનો નહીં, શું કે એને અમારો નહીં અમારા કુટુંબનો ખ્યાલ નથી, ક્યાં જન્મ થયો છે, કામ ક્યાં મોટો થયો છે, છતાં પણ એવી ભાષાનો પ્રયોગ થયા વિના એટલું જોર લીધા વિના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. એમ પ્રયોજનની સિદ્ધિ કરવાના કારણથી એમ કહેવામાં આવે છે, ઊંચો ઊંચો કહેવામાં આવતું નથી. એ વાત સમજમાં આવવું જોઈએ, પછી કાંઈ તકલીફ નથી. નહીતર જે જીવનો છે જીવને આતુરતા થાય છે એ વાત વચ્ચે આવ્યા વિના રહેશે. પ્રયોજનથી એ વાત કરેલી છે અને એમાં એ પ્રકારે પ્રયોજનની સિદ્ધિ થાય છે, બીજા પ્રકારે પ્રયોજનની સિદ્ધિ પણ થતી નથી. કેમ છે
કે પ્રવચનમાં એમ આવ્યું કે સત્પુરુષ હોવા જોઈએ, અમે પાછળ રહી ગયા છીએ, જ્ઞાની મળ્યા પણ ત્યારે ઓળખ્યા નહીં, હવે ઓળખવા પ્રયત્ન કરીએ તો છે ને, તો અત્યારે કયા આધારે દર્શન ગુણના મૂળિયા ઉપડે
છે લાગે છે, પણ એક સેકન્ડ પછી નહીં હોય કે નહીં થાય એવું કેમ અત્યારથી માટી રહ્યું છે. અથવા હોય તો પોતે એનાથી અજ્ઞ હોય એવું બનવાનું કેમ સંભવ નથી? એવું બનવાનો સંભવ નથી. જ્યારે હતા ત્યારે ઓળખા નહીં, તો અત્યારે ઓળખવાની કેપેસિટી આવી ગઈ છે અને એમ કહે છે કે અત્યારે છે નહીં, કેવી રીતે
ઓળખવાની ભાવના થઈ છે આ સાંભળીને કે પહેલા ન ઓળખ્યા?
તો ભાવના ચાલુ રાખવી. જો ઓળખવાની ભાવના થઈ હોય તો ઓળખવાની ભાવના ચાલુ રાખવી, તો કદાચ હશે તો મળી જશે, પત્તો લાગી જશે, અને કદાચ નહીં જ હોય ખરેખર તો પૂરેપૂરી એવા ક્ષેત્રે ગમન કરશે આ ગતિ છોડીને, આ દેહ છોડીને બીજા સંતોષનો વિધિમાત્મા હોય એ કુદરત એની ભાવનાને સફળ કરશે. માટે ભાવના હોય તો ભાવનાને ચાલુ રાખવી અને ભાવનાને વધારવી. ઘણા વર્ષ પહેલાની વાત યાદ આવે છે કે એક વૃદ્ધ માણસ હતા, ગુરુદેવશ્રીના અનુયાયી હતા. નાની ઉંમરમાં એવો વિચાર કરેલો કે 20,000 રૂપિયાની મૂડી થાય તો મારે પછી દરિદ્ર વધારવો નથી. વિચાર આવેલો 20,000 એક વખત ભેગા થાય ને, આપણે સંસારની આર્થિક પ્રવૃત્તિમાં ન રહેવું, નિવૃત્ત થઈને આપણે નાની ઉંમરમાં પણ 20,000 રૂપિયા ભેગા થઈ ગયા. મંદા માણસ હતા, ધંધો છોડી દીધો, પરદેશ ગયેલા, દેશ છોડી બંગાળમાં અમદાવાદ છોડી લઈ આવ્યા કાઠિયાવાડમાં પોતાના ઘરે. પછી જયારે વાંચ્યું ગોપાલ ગુરુનું પુસ્તકમાં કે સત્પુરુષને શોધવા જોઈએ, તો સત્પુરુષને શોધવા માટે પછી બધે ફરે, પણ એટલો ખ્યાલ નહીં કર્યો કે સત્પુરુષને ઓળખવા માટેની મારી યોગ્યતા થઈ છે કે નહીં. અહીંયા એક તરફી વાત નથી, વાત બે તરફી છે. સત્પુરુષ જેમ હોવા જોઈએ તેમ સત્પુરુષને ઓળખવાની પોતાની યોગ્યતા પણ હોવી જોઈએ, બંને બાજુ હોવી જોઈએ એ વાત છે. અને જો પોતાની યોગ્યતા તૈયાર થાય છે તો સત્પુરુષ થાય છે, અને સત્પુરુષની ઉપર નજર જાય છે. સત્પુરુષ હોય છે, હજી પણ સાવ કાંઈ નામું નાખીને ચોપડો બંધ કરવા જેવો નથી. સત્પુરુષો એ પણ પ્રકાશિત છે કે પંચમાના છેડા સુધી હજી ધર્મ ટકશે. ધર્મ ટકશે તો ધર્મ ક્યાં અંતર ટકશે, ક્યાં આકાશમાં ટકશે. એવો જે પ્રશ્ન ઉઠે છે, આ જે પ્રકારનો પ્રશ્ન ઉઠે છે, અત્યારે નથી એ જે પ્રશ્ન ઉઠે છે, એ પ્રશ્ન ભાવનાના અભાવ સૂચક છે, ભાવનાના સદભાવ સૂચક નથી. એટલું ખાસ પ્રશ્નકારે વિચારવાનું છે. એ મહત્વનો વિષય છે. ભાવના છે કે ભાવના નથી, ભાવના છે તો ભાવના વધવી જોઈએ, ન હોય તો પણ ભાવના વધવી જોઈએ, હોય તો પણ ભાવના વધવી જોઈએ. ભાવનાનું સ્વરૂપ જ વધવાનું છે, ઘટવાનું ભાવનાનું સ્વરૂપ નથી. એ નહીં હોવા નહીં ભાવના હોવાનું સાબિત કરે છે. પોતાને પરખવાની યોગ્યતા હોવી જોઈએ. જન્મ મરણ નો નાશ કરવો છે તો જન્મ મરણના નાશનો ઉપાય ખરેખર કોણ બતાવે છે તેના ઉપર એની નજર બરાબર કામ કરતી હોય. તમે બતાવનાર હોય તો એને ખબર ગયા વિના દરદ થતું હોય ને દરદ કોઈ બતાવે તો સમજે તો ખરે ને, કે આ દરદને સમજે છે. એવી રીતે જેને પણ એ પ્રકારની માર્ગની પ્રાપ્તિની તીવ્ર શોધ વર્તે છે, તે જેના દ્વારા એ માર્ગ પ્રાપ્તિનો વિષય પ્રસિદ્ધ થાય છે, પ્રગટ થાય છે, એને ન સમજી શકે એવું મને પોતેની માર્ગને શોધે છે કે કેમ, આ મુખ્ય વાત માપદંડથી વિચારવાનું છે. પહેલામાં પહેલું જો ખરેખર શોધતો હોય તો એને એ શોધ ચાલુ રાખવી જોઈએ. પણ બહુ વાત તો એમને એમ કોઈ બાહ્ય લક્ષણથી પોતાની વર્તમાન યોગ્યતામાં જેમ છે તેમ એમાં ઓળખાઈ જાય તો સારું. એવી જે આશા રાખવામાં આવે છે એનાથી તો બધું કામ થવાનું છે.
અને દર્દ ઉઠવું જોઈએ.
હા,
શ્રીમદજીની
એ ભાષા છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની જ્યાં સુધી કરુણા આવતી નથી ત્યાં સુધી પોતાની કરુણા નહીં હોવાથી પોતે અનંત જન્મ મરણના છૂટવાના માર્ગને ઓળખવા માટે સમજવા માટે અધિકારી થતો નથી. આવી વાત કરી છે ત્રીસમા વર્ષમાં અને ચોવીસમા વર્ષમાં કે પહેલા તો તું તને પૂછ કે તને તારા આત્માની દયા આવી છે, તારા આત્માને તું પોતે જ દુઃખી કરે છો, બીજો કોઈ તને દુઃખી કરતો નથી. તો તું તને દુઃખી કરે છો, અનાદિથી દુઃખી કરે છો, હવે કઈ દયા આવે છે કે નહીં? કે હજી ભલે જન્મ મરણમાં રહેલી ઉપેક્ષા બદલે આપણો એ પ્રશ્ન પોતાના આત્માને ઢંઢોળીને જો પૂછે તો એ જન્મ મરણથી મુકાવાના માર્ગને કહેનાર ને એ સમજે ન ઓળખે ન સમજે પોતાનો નિર્ણય આપી રહ્યો
રૂપાલુ દેવે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષજીનો ઉપકાર એમ લખ્યું. પણ અત્યારે તો પ્રત્યક્ષ સદગુરુ પણ નથી તો આવા કપરા કાળમાં જીવવું કેવી રીતે?
અત્યારે નથી એનો અફસોસ છે કે હું હોય તો ન ઓળખી શકું એનો અફસોસ છે. એનો અને અત્યારે નથી એમ કહેનારો સર્વજ્ઞ છે, બુદ્ધિજ્ઞાની છે, કોણ છે? કેવી રીતે એને નક્કી કર્યું કે અત્યારે નથી?
બધા ગુરુદેવ હતા ને બધા જ્ઞાની જ્ઞાની કહેતા હતા, પછી ગુરુદેવ માતાજી ને ઓળખાયા અને એમને જ્ઞાની કીધા, એટલે એમને બધા જ્ઞાની છે મળ્યા એમ કહેતા હતા.
ઓળખવું વાત બીજી છે અને નથી નથી એમ કરવા કરતા તૈયારીમાં પડે તો સારી વાત છે. ભાવનામાં આવે, ભાવનામાં રહે, ભાવના વધારે અને એ રીતે પાત્રતાની તૈયારી કરે તો એને સહેજે આવીને મળશે, સહેજે આવીને મળશે. એની એક કુદરત એની સાથે બંધાય છે,
નહીતર પોતાનો હૃદય ફાટીને પ્રગટ થશે.
સંસ્કાર પ્રગટ નથી થતો અને એમાં સત્પુરુષનો બહુ અનિવાર્ય છે.
સંધિ થઈ કે પૂર્વની સંધિ કરી વિશિષ્ટ
એટલી કિંમત આવે અને ભાવના ચાલુ રહે તો કઈ કચ્છો ખાવાની જગ્યા છે. ગુરુદેવ જેવા અનેક ગુરુદેવ મળી ચુક્યા છે, પોતાનો ગાડો એમને ચલાવ્યું છે. એ ખરેખર તો જ્યાં દરકાર કરવાની છે એ જગ્યાએ જે દરકાર કરે એને નથી નથી કહી રહ્યું છે. નથી એટલે અમે એમને શું કરીએ એમ કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયું છે. એવું લગ્ન એવો ધ્વનિ આવા પ્રશ્નોમાંથી નીકળે છે. એ પરિસ્થિતિ સારી નથી, અનુકૂળ પણ નથી. પોતાને હિત કરવા માટે અનુકૂળ પરિસ્થિતિ નથી.
પાત્રતાનું મુખ્ય મુખ્ય શું લક્ષણ?
પાત્રતાના લક્ષણ તો ઘણા છે. એમાં પાત્રતાના પ્રકરણમાં પણ પાત્રતાનું એક તો ખાસ લક્ષણ એ છે કે પોતાને આત્મહિતની ગરજ પેટવી છે. જેટલી ગરજ વધારે છે એટલી પાત્રતા સારી છે, જેટલી ઉપેક્ષા ગરજ નથી એટલે આત્મહિતની ઉપેક્ષા વર્તે છે એ પાત્રતાનો અભાવ સૂચવે છે. એ પાત્રતાનું મુખ્ય લક્ષણ છે. પછી પોતાનું આત્મા જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ ખાસ પ્રકારની પાત્રતા છે. સત્પુરુષના ચરણનો ઈચ્છુક છે, એક નિષ્ઠાથી તેમને આજ્ઞા શિરોધાર્ય કરનાર હોય તો પણ એ પાત્ર વર્તમાન પાત્રતાનું એક લક્ષણ છે. અને પાત્રતા વાળો જીવ સમજણથી સંતોષ નહીં પામતા, એ સમજણને પોતાના ઉદયમાં લાગુ કરીને સતત પ્રયોગ કરે છે અને પ્રયોગપૂર્વક સમજણની સમજણ ગણવા માંગે છે. બાકીની સમજણ અર્થ રહી જાય કોઈ સમજણ નથી. જ્ઞાન તો તેનું જ્ઞાન કે જે ખરે વખતે હાજર થાય, મૂડી એને કહેવાય કે જે જરૂર પડે વાપરી શકાય. ત્યારે મૂડી નથી, ધન નથી, જ્ઞાન નથી. આ તો જ્ઞાન તો સંપત્તિ છે. પાત્રતા વાળા જીવને પોતાના સ્વરૂપની અપ્રાપ્તિમાં ચેન પડે નહીં, એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. એવો જાતનો અસંતોષ ખાસ રહ્યા જ કરે એ પાત્રતાનું લક્ષણ છે. અને જ્યારે જ્યારે પોતાને મહાશક્તિના પરિણામ થાય અને રસ વધે ત્યારે એને મૂંઝવણ થાય. જગતના જીવોને જ્યાં સુખાભાસ થાય છે ત્યાં કુદરતી પાત્રતા વાળો જીવ મૂંઝવણમાં મુકાય છે. એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. અને જેને ગુણ રૂચે છે, દોષ રૂચતા નથી પણ ગુણ રૂચે છે. ગુણો રૂચે છે એનો અર્થ એ છે કે ગુણથી ઉત્પન્ન થતું સુખ રૂચે છે, પણ અવગુણથી ઉત્પન્ન થતું સુખાભાસ રૂચતો નથી. પાત્રતાવાળા જીવને પોતાની મુમુક્ષુની ભૂમિકા અનુસારનો સદવ્યવહાર અવશ્ય હોય છે, તો પણ તે સદવ્યવહારનો અહંકાર થવાનો પ્રકાર નથી આવતો, એ પાત્રતાનો સ્તર છે. નહીંતર સામાન્ય રીતે એવા સદાચારવાળા સદવ્યવહારવાળા જીવો ઓછા હોય છે, પણ પાત્રતા વાળાને તો અવશ્ય પોતાના મુખ્યની ભૂમિકાના સ્તરનો વ્યવહાર સારો હોય છે, તો પણ એનો રસ પોતાને ન ચડી જાય એ અંતર જાગૃતિ રાખવાથી પાત્રતાના જીવ હોય છે. એ એટલી જાગૃતિ મળે છે કે આનો રસ પણ મને ચડવો જોઈએ. ટૂંકમાં તો એ વાત છે કે જ્યાં સુધી એને પોતાના કૃતકૃત્ય સ્વરૂપમાં પ્રગટ કરવાની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી એને અસંતોષ. ગમે તેવો સારા વ્યવહારના પરિણામ હોય તો પણ સંતોષ થવાને બદલે અસંતોષ થાય. એને જગતની મોટાઈ અથવા મહત્તા જે જે પદાર્થોથી જગતમાં ગણાય છે સત્પુરુષને પ્રાપ્તિની ભાવના વાળો તીવ્ર ભાવના વાળો હોય છે. જો કોઈ સત્પુરુષનો યોગ થાય તો સર્વાર્પણ બુદ્ધિ એ તેને અનુસરવાની પોતાની અભિપ્રાયમાં તૈયારી પહેલેથી જ હોય છે, એ પણ પાત્રતાનો લક્ષણ છે. પાત્ર જે છે એ તીવ્ર કષાયવાના પરિણામ થાય એને અંદરથી ગભરાટ શકે છે, એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. કેમ કે જેમાં અહિત થવાનો પ્રકાર તીવ્ર થઈ જાય ત્યારે એને અંદરથી એનો નકાર આવે, એ નકાર આવવામાં દુઃખાતનું એક ચિહ્ન છે, એ લક્ષણ છે, એ પાત્રતાનું લક્ષણ છે. અને શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયની વહેંચણી કરી શકે એ પાત્ર જીવન વહેંચણી કરે છે. બાકી તો બધા આમાં પણ રસ લે, પોતાનું પ્રયોજન હોય એમાં પણ રસ લે, પોતાનું પ્રયોજન ન હોય એમાં પણ રસ લેવા માટે છે. એવી દ્રષ્ટિ પ્રયોજન બુદ્ધિની દ્રષ્ટિ એની કહેવાય છે અથવા હોય છે, એ પાત્રતાનું લક્ષણ છે. ખાસ કરીને જ્યારે પ્રતિકૂળ સંયોગો ઉભા થાય ત્યારે પાત્રતા વાળો જીવ પોતાના પરિણામ બગાડવાને બદલે એ તકે પોતાની પાત્રતા ઝળકી ઉઠે છે, વિશેષ કરીને પ્રકાશિત થાય છે અને આત્માનું અહિત થતા એ બચી જાય છે. સામાન્યપણે પ્રતિકૂળ સંયોગમાં જીવના પરિણામ બગડી જાય છે, એ પાત્રતા વાળા નથી બનતું. જ્ઞાનીને જેમ નથી બનતું એમ પાત્રતા વાળા કે જે જ્ઞાની થવાનો છે એને પણ જ્ઞાનીને અનુસરતી પરિણામની લાઈન મળે છે. એટલે પ્રતિકૂળતામાં પરિણામ બગાડવાને બદલે પ્રતિકૂળતામાં પુરુષાર્થ ઉપાડવાની તૈયારીમાં એ આવે છે. જે કઈ પોતે સમજો છે, જાણ્યું છે, એનો પ્રયોગ કરવાનો અવસર એ સમજે છે. એટલે એને ગભરાટ કોઈ ભય થતો નથી, એવું એ પાત્રતાનું લક્ષણ છે. સ્વરૂપ લક્ષી પરિણામ વાળો હોય છે, આત્મલક્ષી પરિણામ વાળો પાત્ર જીવ હોય છે. પોતાને તપાસતો જ જાય છે, જોતો જ જાય છે, ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે પોતાને ચેક કરતો જાય છે કે હું ક્યાંય જો વિરાધક પરિણામોમાં તો નથી જતો ને. એ રીતે પાત્રતામાં મધ્યસ્થતા, નિષ્પક્ષપાતતા એ વગેરે પરિણામ પણ એ ભૂમિકાને, પાત્રતાની ભૂમિકાને પ્રદર્શિત કરે છે. માર્ગનો શોધક હોય છે, મુમુક્ષુને એનું જે સદગુણોની પ્રાપ્તિ હોય તો પણ પોતાની મોટાઈને દબાવનાર છે, સંતાડનાર છે, છુપાવનાર છે. પોતાની મોટાઈને આગળ કરે, પ્રસિદ્ધ કરે એ પાત્રતાનું લક્ષણ નથી. પણ કઈ પણ પોતાની યોગ્યતા હોય તો પણ એને ગોખવે, એને સંતાડે એ પાત્રતાનું લક્ષણ છે. સમયનો પણ દુરુપયોગ ન થાય, વેડફાય ન જાય અને પોતાનો સમય આત્મહિતમાં જ વ્યતીત થાય એવી દરકારને જાગૃતિ પણ પાત્રતાવાળા જીવને જ આવે છે. બીજા જીવને સમયની કિંમત હોતી નથી. ગમે તેમ સમય ચાલ્યો જાય તો પણ એને અફસોસ કે દુઃખ પણ થતું નથી. પાત્રતાવાળાને એટલો થતું નથી સમય ગુમાવવો, એ પાત્રતાનું લક્ષણ છે. પોતાના હિતની અને આત્મ સ્વભાવને પરમ પ્રયોજનભૂત વાત એ વાતની છોંટ લાગે છે, ઊંડી અસર જેના પરિણામ ઉપર થાય છે એ પણ દર્શનભૂની અનુભાગની સ્થિતિ ઘટી છે એવી પાત્રતાને પ્રસિદ્ધ કરનાર છે. નહીતર દર્શનભૂની તીવ્રતા અને અપાત્રતાને લઈને ઊંચામાં ઊંચી પરમ પ્રયોજનભૂત વાત આવે તો પણ જીવને એની કાંઈ અસર થતી નથી. કે અસર નહીં જીવવાનું કારણ અપાત્રતા છે, અસર જીવવાનું કારણ એની સત્પાત્રતા છે. એવી અનેક રીતે પાત્રતાના લક્ષણોમાં વિચાર્યા છે. વિશેષ માટે જોઈ જવા અસ્તિનાસ્તિથી એવા ઘણા પ્રકારો છે.
ઉલ્લસિત વીર્યવાનને વિશેષ કંઈક વજન આપ્યું છે. ઉલ્લસિત વીર્યવાનને
આત્મહિત માટે જેનો પોતાને ઉલ્લાસ આવે છે, પોતાનો આત્મહિત કરવાના કાર્ય માટે ઉલ્લાસ આવે છે એ પણ પાત્રતાનું લક્ષણ છે. ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે.
બચવાના છે.
શાંતિ જાળવી રાખનાર મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહીં. પોતાની માતા ઉપર આવે તો સુપુત્ર શું શાંતિથી તે સાંભળી રહે. તત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે નહીં. તો એનો ખુલાસો વિસ્તાર
પોતાની ભૂમિકા અનુસાર જીવને પરિણામ હોય, શુભ ભાવો પણ પોતાની ભૂમિકા અનુસાર હોવા ઘટે છે. જો ભૂમિકાના શુભ રાગ ન હોય તો ભૂમિકાથી નીચેના એને અશુભ રાગ અને શુભ રાગ થયા વિના રહેવી છે કે વિચાર તો થયો નથી. એમને ભૂમિકાના શુભ રાગ થાય એમાં એક દ્રષ્ટાંત લીધું કે જેમ કે કોઈ તત્વનું પ્રતિપાદન વિપરીત કરતા હોય તો અથવા સત્પુરુષના વચનોથી વિરુદ્ધતા કરતા હોય તો એ ધર્મી જીવ છે અથવા પાત્ર લાયક જીવ છે એ સહન કરી શકતા હોય. એમને નિષેધ આવે છે. પોતાના પુણ્ય હોય તો એ સારી રીતે એનો નિષેધ કરે, એની સાથે બરાબર પોતે પોતાનો જે નિષેધ કરવાનો પ્રકાર છે એ વ્યક્ત કરે. અને કુંજ ન હોય તો પણ એને પરિણામ માટે એનો નિષેધ આવ્યા વિના રહે નહીં. હવે જ્યારે આવો પ્રકાર બને છે ત્યારે એ પરિણામ નિષેધના પરિણામ આકુલતાવાળા અશાંત પરિણામ દેખાવ ધારણ કરે છે. ત્યારે કોઈ જીવ કૃત્રિમ શાંતિ વાળો કોઈ જીવ એમ કહે કે આવી અશાંતિ ન કરવી જોઈએ, આવી આકુલતા ન કરવી જોઈએ. શું આપણે તો શાંતિ રાખવી મધ્યસ્થ રહેવું, કોઈ ભલે ગમે તેમ સ્થાપે ઉઠાપે આપણે મધ્યસ્થ રહેજો અને આપણે શાંતિ રાખવી એ વાત બરાબર યોગ્ય નથી. સર્વસામાન્યપણે એ વાત કોઈ સહન કરવા તૈયાર હોતો નથી. એટલે તો એ વખતે જે શાંતિ રાખે છે એ મધ્યસ્થતાનો અને પોતાને શાંત સ્વભાવના દેખાવનો અંચળ કરીને કોઈ શાંતિ રાખે છે એ શાંતિ રાખવી યોગ્ય નથી. એ મધ્યસ્થતા પણ યોગ્ય નથી, એ મધ્યસ્થતા જ નથી કરે. જ્યારે પોતે ગુણ પ્રાપ્તિના અભિપ્રાયમાં ઊભો છે તો એમાં દોષનો નિષેધ આવ્યા વિના જરી નહીં. એવી જ રીતે સાચા તત્વો અને સત્ય પ્રત્યે જેને અનુરાગ છે, સત્યના પ્રતિપાદન કરનારા અને સત્યના પ્રતિપાદન ઉપર જેને અનુરાગ છે એને સત્યથી વિરુદ્ધ કહેનાર પ્રત્યે એનો નિષેધ આવ્યા વિના જો નિષેધ ન કરે તો બીજા લોકો એમ જ સમજશે કે એમને સંમત હશે તો જ નિષેધ નહીં કરતા હોય ને. શું કરવા ચલાવે છે એમને એમને સંમત હશે, નહીં તો સામાન્યપણે જેને સંમતિ ન હોય એ પોતાને અસંમતિ જાહેર કર્યા વિના એને કયા વગર રહે જ નહીં. તે વસ્તુ સ્થિતિ જ છે, માટે ત્યાં મધ્યસ્થાની વાત રહેતી નથી. એ તો સાચા અને ખોટાને બરાબર જાણવું એવો અવિવેક છે, મધ્યસ્થા નથી. મધ્યસ્થા તો એ છે કે સાચાને સાચું જાણે, ખોટાને ખોટું જાણે, એનું નામ મધ્યસ્થા છે. એનું નામ
જેનું વેદન હોય તેનું અવલંબન ન હોય અને જેનું અવલંબન હોય તેનું વેદન ન હોય, એ કથન ની સ્પષ્ટતા કરી સમજાવું.
જેમ ગાયને વાછરડા ઉપર પોતાના વાછરડા ઉપર વાત્સલ્ય પ્રેમ હોય છે, તો કોઈ સિંહ વાછરડાને ખાવા આવે તો ગાય ઉભી ઉભી જોયા ન કરે, ઉભી ઉભી જોયા કરે એમ રહી શકે જ નહીં. એને ખબર છે કે સિંહ મને પણ ખાઈ જવાનો છે, ખાઈ જવો તો પહેલા મને ખા, પછી મારા વાછરડાનો વારો છે. એટલું એને શિંગડા ભરવાનું જોર આવ્યા વિના રહે નહીં. જેને ધર્મ પ્રત્યે પ્રેમ છે, ધર્મ પ્રત્યે વાત્સલ્ય છે, ધર્મી પ્રત્યે જેને વાત્સલ્ય છે, તેને ધર્મને ધર્મી ઉપર ઉત્સર્ગ આવે ત્યારે એનો સામનો કરવાનો ભાવ એને આવ્યા વિના રહે નહીં. એમ બીજો પણ દ્રષ્ટાંત આપવામાં આવે છે, મુનિરાજ કોઈ મુનિરાજ ભાવલિંગી સંત ધર્માત્મા પોતાના ધ્યાનમાં બિરાજે છે જંગલમાં, અને કોઈ સિંહ ખાવા આવે તો સમ્યક દ્રષ્ટિ શ્રાવ ત્યાં ઊભો હોય તો એ જોવાનું મધ્યસ્થ થઈને જોઈ રહે તરવા ખે, તલવાર ખેંચે ને તલવારનો ઘા પણ કરે, અને એવો તલવારનો ઘા કરે કે મુનિનું રક્ષણ થાય ને એ રક્ષણ કરતા સિંહનું બધા જ મૃત્યુ પણ થઈ જાય. તો પણ સિંહની હિંસા થઈ એનો પાપ ત્યાં સુધી દ્રષ્ટિને લાગતો નથી. મુનિરાજને બચાવવાનું પુણ્યનો મંદતા ત્યાં થાય છે, પ્રશસ્ત દ્વેષાને કહે છે. એક પ્રકાર ધર્મ અને ધર્માત્મા ઉપર જ્યારે પણ કોઈ ઉત્સર્ગ અથવા કોઈ એવા પ્રકાર આક્રમણ આવે ત્યારે ધર્મી જીવો પાત્રમાં પાત્રતાવાળા જીવો તેનો યથાશક્તિ દ્વારા સામનો કરે છે. એક સહજ કુદરતી છે.
આસક્તિ અને રુચિ વચ્ચે શું ફેર છે તેનો ભાવ સમજવો છે. આસક્તિ અને રુચિ એ બંને વચ્ચે ભાવમાં શું ફેર છે તેની સમજૂતી.
સરકારની સાથે રુચિ છે, પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિણામ છે, અને આસક્તિ છે એ ચારિત્ર સાથે, એ દર્શનો સાથે, આ ચારિત્રનો સાથે આસક્તિના પરિણામ છે જે ચારિત્ર મોડા છે, રુચિના પરિણામ છે જે દર્શન મોડા છે, પર્વ છે.
નાશ થવામાં ક્રમ,
હા, પહેલા રુચિ તૂટે પછી આસક્તિ મળે. રુચિ રહી જાય અને ત્યાગ કરે તો આસક્તિ છૂટી જાય એવું બની શકે. એવા ક્રમથી આસક્તિનો નાશ થતો નથી. પહેલા રુચિ છોડવી જોઈએ પછી આસક્તિ છૂટશે આપોઆપ.
પ્રવચનમાં આવે કે વિજ્ઞાનમાં ચારે પડખા અભેદપણે સમાય છે. સ્વરૂપની વ્યાપકતા, સ્વસંવેદન, જ્ઞાનનું પ્રત્યક્ષપણું વિગેરે ખૂબ જ અગત્યના પાસા, પરંતુ તે વિશે વધુ ખુલાસો વિશેષ લાભનું કારણ થાય તેથી વિશેષ સ્પર્શ કરવા વિના
સ્પષ્ટતા જોઈએ છીએ એમ નહીં થવું જોઈએ. ગમે તે વાત આવે તો એના ઉપર વધારે સ્પષ્ટતા, ગમે તે વાત હોય તો એના ઉપર વધારે સ્પષ્ટતા એમ તો નહીં થવું જોઈએ. કારણ કે પોતાની પણ ખોજ, પોતાની પણ એ વિષયની અંદર દ્રષ્ટિ ઊંડી જાય અને ઊંડાણથી પ્રશ્ન આવે તો આ વિષયમાં ઊંડાણ ગંભીર છે એ કોઈ વિશેષ એમાંથી વાત નીકળવાનો સંભવ છે. એ ઉપર ઉપર ખેંચાને હજી વધારે થયું, હજી વધારે સંભળાવો, હજી વધારે થયું એમાં ઉપર ઉપર છેલ્લા પણ થઈ જાય. અમુક પ્રકારની રહેતી હોય તો કેવા પ્રકારની રહે છે તેમ હોય તો આ વિષય વિચારવાનો વધારે યોગ્ય છે, વધારે સારું છે. નહીં તો પુનરાવર્તન જેવું કામ થશે. તમારે ખરેખર શું જોઈએ છે મને ખબર નહીં હોય, અથવા તમારે શું જોઈએ છે તમને ખબર નહીં હોય એવી કરી. વિશેષપણે વધારે વ્યક્ત થવાની સંભાવના છે. વિષય ઊંડો છે, જેટલો ભાવમાં ઊંડો ભાષે એટલો કોઈ ભાષામાં ન પણ આવે તો પણ એ સંબંધે પ્રયત્ન કરતા કઈ મૂંઝવણ હોય, તકલીફ હોય તો એ સંબંધેનું નિરાકરણ કરવા માટે વધારે ખુલાસો થાય તો પુનરાવર્તન જેવું ન થાય, પુનરાવૃત્તિ જેવું ન થાય તો કઈ એમાંથી વધારે રહસ્યભૂત વાત પણ સ્પષ્ટ થાય અથવા વ્યક્ત થઈ શકે એવી રીતનો પ્રશ્ન હોવો જોઈએ. કોઈ પણ પેરેગ્રાફ પકડીને એના ઉપર સ્પષ્ટીકરણ આપો, એના ઉપર સ્પષ્ટીકરણ આપો એવી રીતે જે સામાન્ય પ્રશ્ન આવે છે એના માટે એમ આવવું જોઈએ કે આ વાત ઉપર આટલી સ્પષ્ટતા જે મુખત રીતે આવે છે પણ હજી અમદાવાદમાં જવાનો પ્રયત્ન કરતા એને શું તકલીફ પડે છે કે જેથી એ સ્પષ્ટતા માગે છે એ પ્રકારે પ્રશ્ન નથી આવતો. પ્રશ્ન એક પ્રકારે અપેક્ષિત છે અને તો આ વિષયની જે રસ લેવાની ખરેખર ઉત્તમ ઊભી થશે અને રસિકતા આવશે મનોરંજન માટે ભેગું થવા જેવું છે. કઈક વિશેષ જે વાત ઉપર ઉનાળામાં જવું હોય એ વાત ઉનાળામાં જવાનો પ્રયત્ન કરીને એમાંથી જિજ્ઞાસા ઉઠે એ વધારે ઈચ્છનીય છે, આવકાર્ય છે અને એ લાભદાયક છે. ઉપર છેલ્લા જે પ્રકાર છે એ ઉપર છેલ્લા પણ નહીં મળે, સ્પષ્ટતા તે આપશે પરંતુ પોતે ઉપર છેલ્લો સ્પર્શ કરશે ઉનાળામાં નહીં હોય છે. થોડો પ્રશ્ન કરવાની અંદર પણ આપણી પાસે જેટલો સમય છે અને ભવિષ્યમાં પણ થોડીક પદ્ધતિ વધારે સારી હોય તો એ સ્વપર ઉપકારક થઈ પડશે.
સાંભળ્યા ઉપર મનન કરીને પોતાના ભાવમાં મેળવીને પછી પ્રશ્ન ઉઠે
તો એ જિજ્ઞાસાના મનનમાંથી આવેલો પ્રશ્ન બીજો ઘણો માન ઉત્તરમાંથી લઈ આવે. નહીતર ખરેખર એ વિષય ઉપર, એ વાત ઉપર, એ મુદ્દા ઉપર તમે શું ઈચ્છો છો એ તો મને ખબર નથી, કદાચ તમને પણ ખબર નથી. એવી પરિસ્થિતિમાં પ્રશ્નો ઉતરચાયેલા કરશે એ તો જેમ રૂઢિને રિવાજ થઈ ગયો પ્રશ્નોત્તરીનો, એ રૂઢિ જ વાતમાં આપણે બેસી જશે. કોઈ પણ ઢાંચામાં ફિટ થવું રૂઢિના એ તો યોગ્ય નથી. આ કાર્યની પોતાની મૌલિકતા પોતે ઉત્પન્ન કરવી જોઈએ, ઉત્પન્ન થવી જોઈએ. આ કાર્ય વધારે સારી રીતે સુંદર રીતે થઈ શકે.
સ્વસંવેદન એટલે શું એમ પ્રશ્ન.
સ્વ એટલે પોતે અને સંવેદન એટલે સારી રીતે અનુભવાવું, વેદાવું, પોતાનું સારી રીતે સમ્યક પ્રકારે વેદાવું તેને સ્વસંવેદન કહેવામાં આવે છે. એ સ્વસંવેદન જ્ઞાનનો સ્વભાવ છે, જ્ઞાનનો ગુણ છે અને એ જ કાર્યસિદ્ધિનું કારણ છે અથવા આત્મસિદ્ધિનું એ કારણ છે. સ્વસંવેદનમાં જ્ઞાનનું જ્ઞાનમાં વેદન પોતા સ્વરૂપે સ્વસ્વરૂપે એ સ્વસ્વરૂપે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. આવું કઈ વચનામૃત છે ગુરુદેવનું 677 કેવું છે. સ્વ પણ એ વેદાતું જ્ઞાન તે જ આત્મા છે, એ આત્માનુભવ છે, આત્માનુભૂતિ એ કઈ ખરેખર જુદા નથી એ આ દ્રષ્ટિએ કહેવા માંગે છે.